આપણે કર્મ કરીએ ત્યારે જે ફળ મળે તે કર્મના નિયમ પ્રમાણે નક્કી થતું હોય છે, એટલે કે ઈશ્વર તે નક્કી કરતો હોય છે. પણ આ વાત કાંઈ ઘરે ઉતરે તેવી લાગતી નથી. ઈશ્વર ક્યાં દેખાય છે? ઈશ્વર દેખાતો જ નથી. તો ઈશ્વર ફળ આપ્યું એ સી રીતે કહી શકાય? મને જે મળ્યું છે તે મારા પ્રયત્નથી મેળવ્યું છે. આખું વર્ષ મેં મહેનત કરી, પરીક્ષામાં સારી રીતે પેપર લખ્યું અને મારો પહેલો નંબર આવ્યો. આંબાવાડીમાં આંબા ઉછેરવા માટે મેં ઘણો પરિશ્રમ કર્યો ત્યારે આ વર્ષે આટલી કેરીઓ આવી. આમ આપણે કર્મ કરીએ છીએ અને આપણને ફળ મળે છે. કર્મ જેવું કરીએ છીએ તેવું ફળ હોય છે. તો પછી તેમાં ઈશ્વર ક્યાં આવ્યો? બીજમાંથી અંકુર થયો, તેમાંથી છોડ થયો, છોડને ફૂલ બેઠા, ફળ આવ્યા. આ બધી ક્રિયાઓ સ્વભાવ પ્રમાણે થયા કરે છે, એમાં ઈશ્વરે શું કર્યું? આપણે ભોજન કરીએ છીએ, એ ભોજન પચી જાય છે, એ પણ કુદરતના નિયમ પ્રમાણે થાય છે, એમાં પણ ઈશ્વરની જરૂર નથી. તો પછી ઈશ્વરના સ્વીકારની જરૂર શી છે? ક્યાં જરૂર છે ઈશ્વરની? જગતની રચના ઈશ્વરે કરી છે તે કોણે જોયું છે? જગતનું નિયમન ઈશ્વર કરી રહ્યો છે એ સી રીતે સિદ્ધ કરી શકાય? ઈશ્વરનો હું અસ્વીકાર કરું કે તિરસ્કાર પણ કરું તોય મારું કામ તો બધું થતું જ હોય છે. ક્યાં છે તમારો ઈશ્વર? મંદિરમાં તમારા ભગવાનના શરીરની ઉપર ઉંદરડા આમથી તેમ દોડ્યા કરે છે ત્યારે એટલા ઉંદરડા નહીં ભગવાન દૂર ક્યાં કરી શકે છે? આવો છે નિર્વીર્ય તમારો ભગવાન? આવા પ્રશ્નો બધાના મનમાં એક યા બીજા સમયે જન્મતા હોય છે અને એ પ્રશ્નોના સંતોષજનક ખુલાસા ન મળે ત્યાં સુધી આપણે આપણા જીવનમાં ઈશ્વરનો યોગ્ય આદર કરી શકતા હોતા નથી. માટે આ પ્રશ્નોના ખુલાસા કરવા મહત્વના છે. તો હવે એ માટે આપણે વર્તા પ્રશ્નો પૂછી શકીએ. બીજમાં અંકુરણ પામવાની જે શક્તિ છે તે કોણે બીજમાં મૂકી? આપણે જે કાંઈ કર્મ કરી શકીએ છીએ તે કરવા માટેની શક્તિ, તે માટેનું જ્ઞાન કે તે માટેની કુશળતા આપણને કોણે આપી? જગતના બધા જ પદાર્થો પોતાના સ્વભાવને અનુસરીને વર્તન કરતા હોય છે. તે બધાનો સ્વભાવ નક્કી કોણે કર્યો? કોના ભયથી બધા પદાર્થો પોતપોતાના સ્વભાવને વર્ગી રહે છે? પાણી હંમેશા ઉપરની સપાટીએથી નીચી સપાટી તરફ જતું હોય છે. પૃથ્વી નિશ્ચિત રીતે ગતિ કરતી હોય છે. દિવસ, રાત, માસ, ઋતુ, અયન, વર્ષ વગેરે બધા નિયમ પ્રમાણે વર્તન કરે છે. ક્યાંય કોઈ પોતાના ધર્મનું ઉલ્લંઘન કરતું નથી. સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, તારા વગેરે બધા જ પદાર્થો પોતપોતાની નિશ્ચિત ગતિથી પૂર્વ નિશ્ચિત માર્ગ પર ફરી રહ્યા છે. આ બધાને નિશ્ચિતતા પ્રદાન કરનાર, એમનું નિયમન કરનાર કોણ? પવન વહી રહ્યો છે, જળ વહી રહ્યું છે, સૂર્ય ઉગી રહ્યો છે, પૃથ્વી ફરી રહી છે. જાણે કે કોઈની આજ્ઞાથી, કોઈના શાસનથી, કોઈના ભયથી બધા પોતપોતાનું કામ કરી રહ્યા હોય તેમ જણાય છે. એ આજ્ઞા કરનાર શાસક કોણ છે? આ શાસક છે ઈશ્વર. ઈશ્વર ચેતન છે, તે સર્વશક્તિનું, સર્વ જ્ઞાનનું કેન્દ્ર છે. ઈશ્વર આખા જગતનો સર્જક છે, પાલક છે, નિયંતા છે, સંહારક છે. ઈશ્વર કર્માધ્યક્ષ છે, કર્મ ફળદાતા છે. જીવનમાં આ પ્રમાણે ઈશ્વર વિશે વિચાર કરવાનો આવશ્યક છે. જે લોકો કહે છે કે ઈશ્વર નથી એમનું જીવન નિરર્થક બની જાય છે. જે લોકો ઈશ્વરનો સ્વીકાર કરે છે, ઈશ્વરમાં શ્રદ્ધા રાખે છે, તેમનું જીવન સાર્થક બને છે. ઈશ્વરનો સ્વીકાર જો આપણે ન કરીએ તો આપણા જીવનમાં નિયમ ન આવે. આપણે ધર્મમાં શ્રદ્ધા મૂકી શકીએ. ભગવદ્ ગીતા તથા અન્ય વૈદિક શાસ્ત્રો આસ્તિક શાસ્ત્રો છે, ઈશ્વરના અસ્તિત્વના સ્વીકાર પર રચાયેલા શાસ્ત્રો છે, તે ઈશ્વર પર આધારિત શાસ્ત્રો છે. આ શાસ્ત્રોમાં જેનું નિરૂપણ કરવામાં આવ્યું છે તે ઈશ્વરનો સ્વીકાર કરનારાઓ માટે જ કર્મયોગ શક્ય છે. ઈશ્વર કોઈ ન્યાયાધીશ નથી. ન્યાયાધીશ તો પુરાવાઓના આધારે ન્યાય કરે છે. પછી એ ન્યાયથી માણસનું ભલું થાય છે કે નહીં એનો વિચાર તેણે કરવાનો હોતો નથી. ઈશ્વર એવા નિયમોથી બંધાયેલો શાસક નથી. ઈશ્વર કૃપાળુ છે, ઈશ્વર કરુણામય છે, ઈશ્વર અનુગ્રહ મૂર્તિ છે. ઈશ્વર નિયમ પ્રમાણે આપણા કર્મનું ફળ આપે છે ખરો, પરંતુ ફળ આપતી વખતે તેની કૃપા એ દ્વારા પ્રદર્શિત થતી જ હોય છે. આ પણ જો કે શ્રદ્ધાનો વિષય છે. કોઈ એમ કહી જ શકે કે મને તો મારા જીવનમાં ઈશ્વરની કોઈ કૃપા દેખાતી નથી. જો ઈશ્વર કૃપા કરતો હોત તો મારે મારા જીવનમાં આટલું સહન શા માટે કરવું પડ્યું હોત, અને બીજા બધાના જીવનને એકલા સુખથી ભરેલા તો નથી જ હોતા. ઈશ્વર કૃપાળુ હોય તો બધાને સુખ જ કેમ નથી આપતો? ઈશ્વર અનુગ્રહ મૂર્તિ હોય તો હું જે માંગું તે ઈશ્વર મને કેમ નથી આપતો? આપણા જીવનમાં આપણે રાખેલી અપેક્ષાઓ ઘણી વાર પૂરી થતી હોતી નથી. જીવનમાં આપણે ઘણી બધી મુશ્કેલીઓનો, પ્રતિકૂળતાઓનો સામનો કરવો પડતો હોય છે. આપણને ઘણી વાર એમ લાગે છે કે ઈશ્વર જેવો કોઈ જગતનો શાસક કે નિયંતા છે જ નહીં. આમ ઘણી વાર ઈશ્વરમાંથી આપણી શ્રદ્ધા ડગમગી જતી હોય છે. ઈશ્વર છે જ નહીં, અથવા ઈશ્વર ક્રૂર છે એવું પણ આપણને ઘણી વાર લાગતું હોય છે. પરંતુ આવું જણાય ત્યારે પણ ઈશ્વર છે અને તે કૃપાળુ છે એવી શ્રદ્ધા જેની ટકી રહે છે તે શ્રદ્ધાળુ છે. ઈશ્વર છે અને ઈશ્વર ન્યાયી છે, ઈશ્વર હિતકર્તા છે, ઈશ્વર સર્વજ્ઞ કર્મ અધ્યક્ષ છે, ઈશ્વર કૃપાળુ કર્મફળ દાતા છે એવી સમજ સાથે જે ઉત્સાહથી કર્મ કરે છે અને પ્રસન્નતાથી કર્મફળનો સ્વીકાર કરે છે તે કર્મયોગી છે. પણ આટલી બધી મુશ્કેલીઓ ઉપરા ઉપરી આવ્યા કરે ત્યારે પછી ઈશ્વરને કૃપાળુ સી રીતે કહી શકાય? એ રીતે કે ઈશ્વર સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે અને સર્વસુહદ છે. ઈશ્વર સર્વનો હિતચિંતક છે, કર્મની ગતિ ગહન છે, આપણે તેને સમજી શકતા નથી. આપણી અણસમજ કે ગેરસમજથી પ્રેરાઈને આપણે આપણને મળેલા કર્મ ફળમાં અનુકૂળતા કે પ્રતિકૂળતાના દર્શન કરતા હોઈએ છીએ, અને આપણું ધાર્યું કર્મફળ ન મળે તો આપણે એમ પણ માની લેતા હોઈએ છીએ કે ઈશ્વર ક્રૂર છે. અહીં ભગવાન કહે છે, મા ફલેશુ કદાચન, કર્મફળ વિશે નિર્ણય કરવો તારે માટે યોગ્ય નથી. કર્મ કરવાની સ્વતંત્રતા તને છે, પરંતુ કર્મફળ કર્મને અનુરૂપ છે કે નહીં, તારે માટે હિતકર છે કે નહીં એનો નિર્ણય કરવાની સ્વતંત્રતા તને નથી. અને એ સમજાય એવું પણ છે, મારા અલ્પ જ્ઞાનથી હું મને મળેલા ફળના હિત અહિત વિશે નિર્ણય કેવી રીતે કરી શકું, જગતની રચના વિશેનું, જગતના નિયમો વિશેનું મારું જ્ઞાન કેટલું, આપણને મળેલા કર્મ ફળનું મૂલ્યાંકન કરતા હોઈએ ત્યારે આ ખોટું ફળ મળ્યું છે, મને એમાં અન્યાય થયો છે એવો નિર્ણય કરવા માટે આપણી પાસે કેટલું જ્ઞાન છે? ઈચ્છાશક્તિ, ક્રિયાશક્તિ અને જ્ઞાન શક્તિ આપણને જ આપવામાં આવી છે, પણ આ બધી શક્તિઓ મર્યાદિત છે. એ મર્યાદિત શક્તિઓ વડે હું કેવી રીતે નિર્ણય કરી શકું કે જે થયું છે તે બરાબર થયું નથી? મેં કરેલ કર્મના ફળની પ્રાપ્તિને અસર કરનારા અસંખ્ય પરિબળોમાંથી કેટલા પરિબળોનું જ્ઞાન મને છે, એમના કેટલા પરિબળોનું નિયંત્રણ હું કરી શકું છું? આપણા અલ્પ જ્ઞાન વડે આપણે આમાંની કોઈ વસ્તુનો નિર્ણય કરી શકીએ તેમ નથી. કર્મ કરતી વખતે અમુક પ્રકારનું ફળ મેળવવાની આશા અને એની ગણતરી આપણામાં જરૂર હોય, પણ તેની ખાતરી તો આપણે ન જ રાખી શકીએ. આંતરિક ઉન્નતિ. ભગવાન કહે છે કે કર્મ ક્યારેય નિષ્ફળ જતું નથી, કર્મને અનુરૂપ ફળ હંમેશા મળતું જ હોય છે. આપણને જીવનમાં જે નિષ્ફળતા મળતી જણાય છે તે કર્મની નિષ્ફળતા નથી, એ તો આપણા અંદાજની, આપણી ગણતરી કરવાની શક્તિની મર્યાદિતતા છે. ફળ આપણી ગણતરીને અનુકૂળ હોય કે ન હોય, કર્મને અનુરૂપ તો એ હંમેશા હોય જ છે. માટે ભગવાન કહે છે, તું કર્મ કર, તને સફળતા મળ્યા જ કરશે. તું યોગ્ય અર્થાત પ્રમાણિક કર્મ કર, સત્કર્મ કર, સદભાવનાથી કર્મ કર. દરેક પરિસ્થિતિમાં તારે જે વેશ ભજવવાનો હોય છે તે અનુસાર સદભાવનાથી તું કર્મ કરીશ તો તું ક્યારેય નિષ્ફળ જઈશ નહીં. સંભવ છે કે સ્થૂળ કે ભૌતિક દ્રષ્ટિએ કર્મનું પરિણામ તારી ધારણા પ્રમાણેનું ન હોય, પણ કર્મનું આ એક જ પરિણામ નથી. સ્થૂળ પરિણામ ઉપરાંત કર્મનું બીજું એક સૂક્ષ્મ અદ્રષ્ટ પરિણામ પણ હોય છે. કર્મના પરિણામે સુખ, સગવડ, ધન, સંપત્તિ, માન, પ્રતિષ્ઠા, સત્તા, કીર્તિ વગેરે જે મેળવીએ છીએ કે ગુમાવીએ પણ છીએ તે કર્મનું દ્રષ્ટિગોચર સ્થૂળ ફળ છે. પણ આ ફળની સાથે સાથે કર્મથી પુણ્ય પાપરૂપી અદ્રષ્ટ સૂક્ષ્મ ફળ પણ પ્રાપ્ત થતું હોય છે. પુણ્યના પરિણામે અંતઃકરણ શુદ્ધ થતું હોય છે અને પાપના પરિણામે તે મલિન થતું હોય છે. કર્મના ફળનું મૂલ્યાંકન કરતી વખતે આ સૂક્ષ્મ ફળની પણ ગણતરી થવી જોઈએ. મનના સુખ સ્વસ્થતાની દ્રષ્ટિએ આ સૂક્ષ્મ ફળ વધુ મહત્વનું છે અને તેને ધ્યાનમાં રાખીને ભગવાન કહે છે કે તારું સત્કર્મ ક્યારેય નિષ્ફળ નહીં જાય. સ્થૂળ કે ભૌતિક પરિણામ મેળવવા માટે તારું કર્મ સફળ થયું નથી એવું કદાચ તને ક્યારેક લાગે, પરંતુ તેનાથી તું ડરીશ નહીં. તું મારામાંની તારી શ્રદ્ધા ગુમાવીશ નહીં. સ્થૂળ કર્મ ફળ મેળવીને પણ તે દ્વારા જે મેળવવા તું ઈચ્છે છે તે તો સત્કર્મ કરવા દ્વારા જરૂર તને પ્રાપ્ત થશે જ. આપણી ગણતરી મુજબનું કે તેથી વધુ સારું દ્રષ્ટ ફળ મળે ત્યારે આપણે આપણા કર્મને સફળ માનતા હોઈએ છીએ, કારણ કે કર્મ દ્વારા સામાન્ય રીતે આપણે ધન, સંપત્તિ, માન, પ્રતિષ્ઠા જેવા ભૌતિક ફળ મેળવવા ઈચ્છતા હોઈએ છીએ. પણ ધન વગેરે મેળવવાની ઈચ્છાની પાછળ પણ મૂળભૂત ઈચ્છા તો સુખી થવાની જ હોય છે. માણસ ધન માટે નથી ઈચ્છતો, સુખ માટે તે ધન ઈચ્છે છે. પ્રતિષ્ઠા, આપણે પ્રતિષ્ઠા ખાતર નથી ઈચ્છતા, તે દ્વારા આપણે સુખની ઈચ્છા રાખતા હોઈએ છીએ. આમ આપણી બધી ઈચ્છાઓની પાછળ મૂળભૂત ઈચ્છા સુખી થવાની હોય છે. તો આ દ્રષ્ટિએ જોતા કર્મ સફળ ક્યારે થયું કહેવાય? જ્યારે મારામાં સુખની વૃત્તિ જન્માવી શકે ત્યારે. ભગવાન કહે છે કે સત્કર્મ ક્યારે નિષ્ફળ જતું હોતું નથી, કર્મ હંમેશા સુખ આપી જ શકે છે. ધર્મને અનુસરીને કરવામાં આવેલું સત્કર્મ હંમેશા સુખ જન્માવે જ છે. આમ આ દ્રષ્ટિએ જોતા કર્મ ક્યારેય નિષ્ફળ જતું નથી. પણ ઘણા લોકોનો એવો અનુભવ છે કે જીવનમાં બહુ સત્કાર્યો કર્યા અને તોય તેનાથી કાંઈ સુખ તો મળ્યું નથી. વાત સાચી છે, ઘણા સત્કર્મો જીવનભર કરતા રહ્યા પછી પણ મનમાંથી દુઃખ ઓછું ન થયું હોય અને સુખ જરાય વધ્યું ન હોય એવું ઘણા લોકોને જણાતું હોય છે. એનું કારણ એ છે કે આપણે સત્કર્મ કર્યા ખરા, પણ તેની પાછળની ભાવના યોગ્ય હતી નહીં. આપણે કરેલા કર્મો દરમિયાન આપણી યોગની ભાવના નહોતી. કર્મ કરવા માત્રથી કર્મયોગ બની જતું નથી. કર્મની પાછળ ધર્મના જે મૂલ્યો છે, જે સદભાવના છે, તે કર્મને યોગ બનાવે છે. જીવનભર આપણે કર્મ તો કર્યું, પણ તેની સાથે જરૂરી વિવેક કે સમજ આપણી બુદ્ધિમાં નહોતી. આથી આપણે કરેલ કર્મ માત્ર પરિશ્રમ જ બની ગયું. પરંતુ એમાંય જો કે આપણો વાંક નથી, ફરજ બજાવવાનો આદેશ આપણને આપવામાં આવે છે અને વડીલો, કુટુંબીઓ, સમાજ અને શાસ્ત્રો પણ આપણે એ ફરજ સારી પેઠે બજાવીએ એવી અપેક્ષા રાખે છે. પરંતુ ફરજ બજાવવાની સાથે બુદ્ધિમાં જે વિવેક હોવો જોઈએ તેનું જ્ઞાન આપણા ઉછેર દરમિયાન આપણને આપવામાં આવતું હોતું નથી. મોટે ભાગે લાચારીથી કે કમ અને કે પછી કોઈના દબાણ હેઠળ આવીને આપણે ફરજ બજાવતા હોઈએ છીએ. ફરજ બજાવતી વખતે મનમાં જે સદભાવના હોવી જોઈએ, જે ઉત્સાહ અને તત્પરતા હોવા જોઈએ, તે તેમાં હોતા નથી. આવું સમજ વગરનું સત્કર્મ કે કર્તવ્ય કર્મ તો ફરજનો માત્ર દેખાવ કે આભાસ જ ઉત્પન્ન કરે છે. તેમાં કોઈ ભાવના હોતી નથી. આપણી લાગણીઓને દબાવી દેવી, આપણી લાગણીઓને પ્રદર્શિત ન કરવી, સંજોગોનો પ્રતિકાર ન કરવો, આ પ્રકારના વર્તનને ઘણીવાર ફરજનું પાલન ગણવામાં આવતું હોય છે. ફરજના નામે કેટલીય વાર મૂંગા મોઢે આપણે સહન કર્યા કર્યું હશે. આપણે માનીએ છીએ કે આપણે ફરજ બજાવી છે, પણ ખરેખર તો ફરજના નામે આપણે આપણી જાત પર જુલમ જ ગુજારતા હોઈએ. આપણે સહન કર્યા કરતા હોઈએ એવું બનતું હોય છે. બપોરે 2 વાગે કે રાત્રે 11 વાગે જમીને રસોડું સાફ કરીને આપણે પરવાર્યા હોઈએ ત્યારે મહેમાન આવે તો શું થાય? શરીર થાકી ગયું છે, મનમાં જરાય ઈચ્છા નથી, અને છતાં મહેમાન સાથે હસ્તે મોઢે વાતો કરવી પડે, એમને માટે રસોઈ બનાવીને એમને જમાડવા પડે અથવા ચા નાસ્તો કરવા પડે. મનમાં તો એમના જવાની આપણે રાહ જોતા હોઈએ અને બહારથી સારી રીતે વ્યવહાર કરતા હોઈએ. આમ ઘણી બધી વાર ફરજો બજાવતી વખતે એ કામ ક્યારે પૂરું થાય, ક્યારે એમાંથી છૂટીએ એની જ આપણે રાહ જોતા હોઈએ છીએ. આવા સંજોગોમાં આપણે કર્મને પૂરતો ન્યાય આપી શકતા હોતા નથી. આપણે માનીએ છીએ કે સામા માણસને ખુશ કરવા માટે ફરજ બજાવવાની હોય છે, પરંતુ ફરજ બજાવવાની પાછળનો હેતુ એથી કંઈ વિશેષ પણ છે. એ હેતુ છે આત્મવિકાસ સાધવાનો. ફરજ બજાવવા માટે અન્યની અનુકૂળતાને, અન્યના ગમા અણગમાને મહત્ત્વ આપવાની જરૂર પડે છે અને પોતાની અનુકૂળતાનો, પોતાના ગમા અણગમાનો ત્યાગ કરવાની જરૂર પડે છે. ફરજ બજાવવામાં, કર્તવ્ય કર્મ કરવામાં સતત પોતાના વ્યક્તિગત આગ્રહનો, રાગ દ્વેષનો ત્યાગ કરવાની જરૂર પડતી હોય છે. આગ્રહનો ત્યાગ, રાગ દ્વેષનો ત્યાગ એટલે અહંકારનો ત્યાગ, કારણ કે અહંકાર જ આગ્રહો વગેરેના રૂપમાં વ્યક્ત થતો હોય છે અને અહંકાર સૌને અત્યંત પ્રિય હોય છે. આવી પ્રિય વસ્તુનો ત્યાગ ક્યારે શક્ય બને? જ્યારે એના ત્યાગમાં આપણું હિત સમાયેલું છે. અહંકારના ત્યાગથી આપણો વિકાસ થવાનો છે એવી સમજ પ્રાપ્ત થાય ત્યારે આમ ભૌતિક ઉન્નતિ કરતાં આધ્યાત્મિક ઉન્નતિનું મહત્ત્વ વધારે હોય તો જ આવો ત્યાગ કરી શકાય. અને એવા ત્યાગ પછી ખેદની, પોતાનું શોષણ થયું છે તેવી લાગણી ન જન્મે, નહીંતર ફરજ બજાવવાની પ્રક્રિયામાં આપણે અસહાયતાનો અનુભવ કરતા હોઈએ છીએ. આપણી લાગણીઓનું દમન થતું હોય છે, આપણને અન્યાય થઈ રહ્યો છે, આપણું શોષણ થઈ રહ્યું છે, આપણો લાભ લેવાઈ રહ્યો છે એવી કંઈક લાગણીઓ મનમાં ઉઠતી હોય છે. આવી લાગણીઓ મનમાં ઉઠે તો પણ તેમને વ્યક્ત ન કરવી, ચૂપચાપ સહન કરી લેવું, બહાર કોઈ પ્રકારનો વિરોધ કે પ્રતિભાવ ન દર્શાવવો, આને જ ફરજ બજાવી કહેવાય એવું સામાન્ય રીતે માનવામાં આવે છે. આવી રીતે ફરજ બજાવવામાં આપણા વ્યક્તિત્વનો વિકાસ રૂંધાતો હોય છે. જ્યારે વિવેક અને સદ્ભાવનાના અભાવપૂર્વક ફરજ બજાવવામાં આવે ત્યારે શાસ્ત્રોએ આપણા આત્મવિકાસ માટે જે ફરજ પાલનનો આદેશ કર્યો છે તે આપણો વિકાસ તો નથી કરતું, ઉપરથી દુઃખ અને સંઘર્ષનું કારણ બની જાય છે. કર્તવ્ય કર્મ આધ્યાત્મિક ઉન્નતિ કરવા માટેની તક છે. આ ન સમજવાને કારણે અર્જુનના મનમાં સંઘર્ષ જન્મ્યો હતો. અર્જુન કહે છે, ન ચ શ્રેયો અનુપશ્યામિ હત્વા સ્વજન્મા હવે. આ યુદ્ધમાં સ્વજનોની હત્યા કરવાથી કાંઈ શ્રેય સદાય એવું મને જણાતું નથી. અર્જુન વિચારે છે કે યુદ્ધ કરવાથી શું મળવાનું છે? વિજય મળશે, રાજ્ય મળશે, સુખ ઉપભોગના સાધનો મળશે, આ બધી ભૌતિક સિદ્ધિઓ યુદ્ધના પરિણામે મળશે. અર્જુન માને છે કે જીવનમાં કર્મનો ઉપયોગ ભૌતિક સિદ્ધિઓ પ્રાપ્ત કરવા પૂરતો જ છે. આપણે પણ સામાન્ય રીતે એવું જ માનતા હોઈએ છીએ. આ સંજોગોમાં કર્મથી પ્રાપ્ત થતા ભૌતિક લાભમાં જો આપણને રસ ન હોય તો પછી તે લાભ માટે જે કિંમત ચૂકવવી પડતી હોય તે ચૂકવવાની તૈયારી ન હોય અને તે કર્મ કરવા પણ આપણે તૈયાર ન થઈએ. અર્જુન કહે છે, નકાંક્ષે વિજયમ કૃષ્ણ, હે કૃષ્ણ, હું વિજય ઈચ્છતો નથી, રાજ્ય કે સુખના સાધનો પણ હું ઈચ્છતો નથી. હે ગોવિંદ, રાજ્ય મળે તો પણ શું? આ બધા ભોગોમાં શું છે અને જીવનના આ સાધનોમાં પણ શું છે? મને એ બધાનો કોઈ ઉપયોગ જણાતો નથી. એટલું જ નહીં, આ બધું પ્રાપ્ત કરવા માટે જે કિંમત ચૂકવવી પડે તે ચૂકવવા માટે પણ હું તૈયાર નથી. સ્વજનમહી કથમ અથવા સુખિનઃ શ્યામ માધવઃ. હે માધવ, સ્વજનોની હત્યા કરીને અમે સી રીતે સુખી થઈ શકીશું? માટે ગોવિંદ, હું યુદ્ધ નહીં કરું. નયોત્સિયે. અર્જુન જાણતો નથી કે કર્મ આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત કરવાનું સાધન પણ બની શકે છે. ભગવાન કહે છે, અર્જુન તારું કર્મ માત્ર ભૌતિક સિદ્ધિઓ પ્રાપ્ત કરવાનું સાધન જ નથી, પરંતુ જીવનનું અંતિમ લક્ષ્ય મોક્ષ પ્રાપ્ત કરવાનું સાધન પણ તે બની શકે છે. જો તું યોગ્ય રીતે કર્મ કરે તો કર્મ પૂર્ણતા પ્રાપ્ત કરાવનારું સાધન પણ બની શકે છે. આપણે પણ કર્મને ભૌતિક સિદ્ધિઓની પ્રાપ્તિનું સાધન માનતા હોઈએ છીએ. આપણે પગાર મેળવવા માટે ઓફિસમાં કામ કરીએ છીએ. જો એમ કહેવામાં આવે કે આખો મહિનો મહેનત કર્યા પછી પગાર કોઈને આપવામાં નહીં આવે તો કેટલા લોકો ઓફિસમાં જશે અને મહેનત કરશે? એવી જાહેરાત કરવામાં આવે કે આખું વર્ષ કોલેજમાં આવીને ભણવાનું ખરું પણ તેનાથી સર્ટિફિકેટ નહીં મળે તો કેટલા વિદ્યાર્થીઓ ક્લાસમાં ભણવા આવશે? જો ફળ ન મળતું હોય તો કર્મ કરવા ભાગ્યે જ કોઈ તૈયાર થાય. નાનું મોટું કોઈ પણ કામ આપણે વ્યક્તિગત વળતર મેળવવા માટે જ કરતા હોઈએ છીએ. આ કામ કરવાથી મને શું મળશે? આની વ્યક્તિગત વળતરની ગણતરી આપણે કોઈ પણ કામની પાછળ રહેલી હોય છે. આપણે કોઈની પાસે કંઈ કામ કરાવવા માંગતા હોઈએ ત્યારે પણ તેને શું વળતર આપીશું એ નક્કી કરીએ, ત્યાર પછી જ તે કામ થાય એવું હોય છે. આમ કર્મ વ્યક્તિગત વળતર પ્રાપ્ત કરાવી આપનારું સાધન છે એ સર્વ સામાન્ય સમજ છે. પણ વ્યક્તિગત વળતર કોને કહેવું? બાહ્ય સાધન સંપત્તિને જ શું વળતર કહેવાય? ના, ભૌતિક સિદ્ધિ કરતાં પણ મોટી સિદ્ધિ છે આંતરિક સિદ્ધિની કે આંતરિક સંપત્તિની પ્રાપ્તિ કરવી. તે જીવનમાં આપણે ઈચ્છીએ છીએ. સુખ અને શાંતિ માણસ પાસે બધું જ છે, પરંતુ સુખ નથી, માણસ પાસે શાંતિ નથી. બધું મેળવવાની પ્રક્રિયામાં જ આપણે સુખ અને શાંતિને ગુમાવી બેસતા હોઈએ છીએ. બીજું બધું મળ્યું પરંતુ શાંતિ ન મળી તો એ બધું મેળવવાનો શો અર્થ? તો પછી શાંતિ કે સુખ ક્યાંથી મળે, કેવી રીતે મળે? જ્યારે આપણું અંતઃકરણ સ્વચ્છ થાય ત્યારે સુખ મળે. એ સ્વચ્છ ક્યારે થાય? જ્યારે આપણને ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત થાય ત્યારે. ભગવાનનો અનુગ્રહ ક્યારે પ્રાપ્ત થાય? ભગવાનના સર્વદા થઈ રહેલા અનુગ્રહનો લાભ મને નિરંતર મળી રહ્યો છે એવું ભાન મારામાં જ્યારે જન્મે ત્યારે. હે ભગવાન, કર્મ કરવાની તક આપીને તે મારા ઉપર ઉપકાર કર્યો છે, મારા કર્મથી તું પ્રસન્ન થા. આ રીતે મારા કર્મ દ્વારા ભગવાનની આરાધના કરવાની તક મને મળી છે એવું મને સમજાય ત્યારે ભગવાનનો અનુગ્રહ મારા ઉપર થઈ રહ્યો છે એનું મને ભાન થાય. ભગવાન કહે છે કે મને પ્રસન્ન કરવાની ભાવનાથી કર્મ કરવું એ તારી ફરજ છે. કર્મના કે કર્તવ્યના નામે ઢસરડો કરવો કે જ્યાં ત્યાંથી કર્મને પતાવી નાખવું એ તારી ફરજ નથી. ઈશ્વરને પ્રસન્ન કરવાની ભાવનાથી થતું કર્મ કર્મયોગ છે. ઈશ્વર ક્યારે પ્રસન્ન થાય? જ્યારે ભક્તિ ભાવથી પ્રેમથી ઉત્સાહથી દિલ દઈને કર્મ કરીએ ત્યારે. ભગવાન કહે છે કે અર્જુન તું આવી રીતે કર્મ કરીશ તો ક્યારેય તું નિષ્ફળ નહીં જાય. યોગની ભાવનાથી કર્મ કરવાથી કોઈ લાભ ન થતો હોય તો ભગવાન કર્મયોગ માટે આદેશ આપે જ નહીં. ઢસરડો કરવાનો આદેશ ભગવાન આપણને ના આપે, અને આપે તો પણ આપણે તો સ્વીકારીએ નહીં, કારણ કે તે આપણને ઉપયોગી નથી. કર્મયોગ કે ફરજ પાલન તે કરનારા શોષણ માટે નથી, તેની ઉન્નતિ માટે છે. યોગ્ય રીતે કરવામાં આવેલું કર્મ ઈશ્વરને પ્રસન્ન કરવાનું સાધન બની જતું હોય છે. પ્રત્યેક કર્મ ઈશ્વરને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે, માટે આપણે પણ પ્રસન્નતાપૂર્વક કરવું જોઈએ. પ્રસન્નતાપૂર્વક કરવામાં આવેલ કર્મથી આપણે પ્રસન્ન રહીશું, લોકો પ્રસન્ન થશે અને ઈશ્વર પણ એ કર્મથી પ્રસન્ન થશે. જ્યારે મોઢું ચડાવીને ના છૂટકે કર્મ પૂરું કરી નાખીશું તો તેનાથી કોઈ પ્રસન્ન નહીં થઈ શકે. કર્મનો આદર. વળી યોગની ભાવનાથી કર્મ કરવામાં આવતું હોય ત્યારે કોઈ કર્મ નાનું નથી અને કોઈ કર્મ મોટું પણ નથી. કોઈ કર્મ કરવામાં નાનમ ન અનુભવવી જોઈએ અને બીજું કોઈ કર્મ કરવામાં મોટાઈ પણ ન અનુભવવી જોઈએ. નાનમના કે મોટાઈના અથવા લઘુતાના કે મહત્તાના ખ્યાલો તો માત્ર બુદ્ધિમાં છે. કર્મ તો બધા સમાન છે. ઊંચું નીચું, અધમ ઉત્તમ એ આપણા મનના ખ્યાલો છે. આપણા વર્ણાશ્રમને અનુસરીને, જીવનમાં આપણા સ્થાનને અનુસરીને જે કામ કરવાનું આપણા ભાગે આવે તે કર્મ યોગ્ય છે, એ કર્મ શ્રેષ્ઠ છે. તે નથી ઉતરતું કર્મ કે નથી ચડિયાતું. ભગવાન કહે છે કે કર્મ કરવું એ જ તારો અધિકાર છે. કર્મ સારું છે કે નરશું એનો નિર્ણય કરવાનો અધિકાર તારો નથી. આ કામ હું નહીં કરું, આ મારી જવાબદારી નથી. આમ કહીને કર્મનો અનાદર કરવાનો અર્થ એ થયો કે કર્મનું મૂલ્ય હું સમજ્યો નથી. હું જે કાંઈ કર્મ કરું છું તે ઈશ્વરની આજ્ઞાથી મારી પાસે આવ્યું છે. આવી ભાવનાથી કર્મ કરવું એ શ્રેષ્ઠ ભાવના છે. આપણી ફરજ પ્રમાણે જે જે કર્મ આપણી પાસે આવે તે કર્મને સંનિષ્ઠ પ્રયત્નથી કરવું, ધર્મને અનુસરીને કરવું, એની ભગવાન બહુ પ્રશંસા કરે છે. ભગવાને મને ચોક્કસ પરિસ્થિતિમાં મૂક્યો છે, માટે એ પરિસ્થિતિની અપેક્ષા પ્રમાણે કર્મ કરવું એ મારું કર્તવ્ય છે. મને ઝાડુવાળો બનાવ્યો છે, મને નોકર બનાવ્યો, મને મેનેજર બનાવ્યો, મને જે કંઈ બનાવ્યો તે ભગવાને બનાવ્યો છે. મારું આ સ્થાન કેમ છે, મારું સ્થાન પેલું કેમ નથી, એવી ફરિયાદ મને નથી. બાહ્ય ઊંચાઈ કે સિદ્ધિઓ પ્રાપ્ત કરવી એ જીવનનું ધ્યેય નથી. આંતરિક ઊંચાઈ પ્રાપ્ત કરવી એ જીવનનું ધ્યેય છે. આત્મવિકાસને આપણા જીવનનો ધ્યેય માનતા હોઈએ તો બાહ્ય પરિસ્થિતિ આપણે માટે બહુ મહત્ત્વની ન રહે. એનો અર્થ એવો નથી કે જીવનમાં આપણે ઉન્નતિ માટે પ્રયત્ન ન કરવો જોઈએ. એનો અર્થ એ છે કે ઈશ્વર ઈચ્છાએ પ્રાપ્ત થયેલા જીવનનો, પરિસ્થિતિનો, કર્મનો અનાદર આપણે ન કરવો જોઈએ. જીવનમાં આપણું જે સ્થાન છે તે આપણે સ્વીકારી શકતા નથી, તેથી આપણે ભાગ્યે જે કર્મ અથવા કર્મફળ આવે એનો આદર આપણે કરી શકતા નથી. આપણે ભાગે આવતા કર્મનો પણ આપણે આદર કરવો જોઈએ અને જે મળે તે કર્મફળનો પણ આપણે આદર કરવો જોઈએ. આદરપૂર્વક કર્મ કરવું એનું નામ અધિકાર. કર્મનો આદર કરીએ તો એ કર્મ કરવા વિશે પણ આદર હોય અને તો કર્મ કરવામાં આપોઆપ આનંદ આવે. આનંદ માટે ભવિષ્યમાં આપનારા કર્મ ફળની રાહ જોવાની જરૂર નથી. જે કર્મ કરીએ તેમાં જ આનંદ આવતો હોય તો પછી તેનું ફળ શું આવશે અને શું નહીં આવે એની રાહ જોવાની જરૂર રહેતી નથી. આવી ભાવનાથી કરવામાં આવતા કર્મને કર્મયોગ કહે છે. કર્મયોગમાં કર્મ પોતે જ ફળ બની જાય છે. કર્મ દ્વારા આપણે ઈચ્છીએ છીએ આનંદ, પ્રસન્નતા, અને એ તો કર્મ કરવામાં જ આપણને મળી જાય છે. આપણને કોઈ કામ ગમતું હોય તો સામે ચાલીને આપણે એ કામ કરતા હોઈએ છીએ. નવી નવી સાયકલ લીધી હોય ત્યારે નાનો છોકરો હોંશે હોંશે દૂધ લેવા, દહીં લેવા, શાક લેવા બજારમાં જાય છે. એને સાયકલ ચલાવવામાં આનંદ આવે છે એટલે બીજા ફાયદાની એને જરૂર રહેતી નથી. આમ જેમાં રસ પડે છે તે કામ આપણે ઉત્સાહથી કરતા હોઈએ છીએ. ઓફિસના કે ફેક્ટરીના કામમાં રસ પડતો ન હોય તો ત્યાં આપણે કંઈ કામ કર્યા વગર પણ થાકી જઈએ છીએ. પગાર તો ઓફિસે જવાનો જ મળે છે, પછી ત્યાં જઈને કામ કરવાથી વધારાનો વ્યક્તિગત લાભ શો મળવાનો. આમ કર્મને આપણે બાહ્ય પદાર્થોની પ્રાપ્તિનું સાધન માનીએ છીએ, તે આંતરિક પ્રાપ્તિનું પણ સાધન છે એવું આપણે જાણતા નથી. જો એકવાર આપણને આ સ્પષ્ટ સમજ પ્રાપ્ત થઈ જાય કે કર્મથી વ્યક્તિગત આંતરિક લાભ થાય છે, તો પછી જરૂર આપણે વધુ કર્મને આવકારતા થઈએ. કર્મથી પ્રસન્નતા મળે અને ઈશ્વરનો અનુગ્રહ પણ મળે. આ રીતે આદરથી, પ્રેમથી, આનંદથી કર્મ કરવું એને કર્મયોગ કહે છે. ભગવાન કહે છે, મા ફલેશુ કદાચન, દરેક કર્મ કરતી વખતે મને એમાંથી શું મળશે એવું પૂછ્યા કરવાનો અધિકાર તને નથી. ઉત્સાહભેર કર્મ કરવાનો અધિકાર તને છે, પણ કર્મનું ફળ શું આપવું એ નક્કી કરવાનો અધિકાર મને ઈશ્વરને છે. વર્તનની ચિંતા નહીં કરીએ તેથી વર્તન નહીં મળે એવો નથી. કર્મ કરીએ એટલે કર્મને અનુરૂપ વર્તન તો મળવાનું જ છે. આપણે માગીએ કે ન માગીએ તો પણ. માટે ભગવાન કહે છે, અર્જુન તું બુદ્ધિનો આશ્રય લે, જ્ઞાનનો આશ્રય લે, તું ભોગનો આશ્રય ન લઈશ, તું યોગનો આશ્રય લે, સક્રિયતાનો આશ્રય લે, નિષ્ક્રિયતાનો આશ્રય ન લઈશ. મા કર્મફળ હેતુ બુહુ, ચતુસૂત્રીનું આ ત્રીજું સૂત્ર છે. કેવળ કર્મફળના હેતુથી કર્મ કરીશ તો તું કર્મનું મર્યાદિત પરિણામ પ્રાપ્ત કરી શકીશ અને કર્મના ઉત્કૃષ્ટ પરિણામથી વંચિત રહી જઈશ. એના કરતાં યોગની ભાવનાથી કર્મ કરીશ તો તું જે માંગીશ તે તને મળશે. મારા ભક્તોની બધી જ માંગણી હું પૂરી કરું છું. કર્મની પાછળ જો અંતઃકરણની શુદ્ધિની, જ્ઞાન પ્રાપ્તિની, મોક્ષ પ્રાપ્તિની માંગણી હશે તો હું એ માંગણી પૂરી કરીશ. અને કોઈ ભૌતિક વર્તનની લાલસા હશે તો પછી હું એ લાલસાને પૂરી કરીશ. પરંતુ મા કર્મફળ હેતુ બહુ, તુચ્છ મર્યાદિત ભૌતિક સિદ્ધિઓની આશાથી તું કર્મ ન કરીશ. એ સિદ્ધિઓ વરી પાછી કોઈ દુઃખનું કારણ બનવાની જ છે. એ દ્વારા એ સિદ્ધિઓ જન્મ મરણનું ચક્ર ચાલુ રાખવાનું કારણ બનશે. મર્યાદિત વસ્તુઓ તને ગમે તેટલી મળશે તોય તેથી તારી આંતરિક ઈચ્છા તો પૂર્ણ થવાની જ નથી. જગતની કોઈ પણ સિદ્ધિ તારી સુખની ઈચ્છાને પૂર્ણ નહીં કરી શકે. ભૌતિક વસ્તુઓ પ્રાપ્ત કર્યા પછી પણ તું પહેલાંના જેવો અધૂરો જ રહીશ અને કર્મ ફળના ચક્રમાંથી ક્યારેય બહાર આવી શકીશ નહીં. આથી ભૌતિક સિદ્ધિઓ માટે કર્મ કરવા કરતાં તું આંતરિક પૂર્ણતાની પ્રાપ્તિ માટે કર્મ કર. એ પૂર્ણતા ક્યાં છે? પૂર્ણતા આત્માનું સ્વરૂપ છે. પૂર્ણતા મારું પોતાનું સ્વરૂપ છે. આત્મા સિવાય ક્યાંય આનંદ છે નહીં. તેથી આત્મા એટલે કે મારા સિવાય અન્યત્ર ક્યાંયથી આનંદ પ્રાપ્ત થઈ શકે નહીં. જ્ઞાની મહાત્મા કયા ભોગ ભોગવે છે? એની પાસે સી સંપત્તિ છે? જ્ઞાની મહાત્મા કોઈ ભોગ ભોગવતો નથી કે કશી સંપત્તિ એની પાસે નથી. આત્માને આત્મના તૃષ્ટ પોતાના વડે પોતાનાથી જ તે સંતુષ્ટ છે. સંતોષ માટે આનંદ માટે તેને પોતાના સિવાય કશાની આવશ્યકતા નથી. કારણ કે આનંદ એ આત્માનો સ્વભાવ છે. જે આનંદની મને ઝંખના છે તે આનંદ આત્માનું તે મારું પોતાનું સ્વરૂપ છે. આનંદ કંઈ શોધવા કે લેવા જવાનો નથી. પણ તો પછી આનંદથી હું વંચિત છું એવું મને કેમ લાગે છે? એટલા માટે કે આનંદ કોને કહેવાય અને એ આનંદ શેમાંથી મળે એ વિશે મેં મારી પોતાની કલ્પનાઓ કરી રાખેલી છે. આનંદ પ્રાપ્તિના એ મારા મનના માનેલા સાધનો મેળવવાની ઝંખના અને તેમાંથી જન્મતા રાગ અને દ્વેષ મને મારા સ્વરૂપ આનંદથી વંચિત રાખે છે. આથી ભગવાન કહે છે કે કર્મને આનંદની પ્રાપ્તિનું સાધન બનાવવાને બદલે તું ઝંખનાઓ અને રાગ દ્વેષ રૂપી અવરોધોની નિવૃત્તિનું સ્થાન બનાવ. કર્મ એવી રીતે તું ન કરીશ જેથી રાગ દ્વેષ કે ઈચ્છાઓમાં વધારો થાય. કર્મ એવી રીતે કરજે જેથી આ અવરોધો ક્ષીણ થાય. અવરોધો જેમ જેમ દૂર થતા જશે તેમ તેમ આપોઆપ જ સ્વાભાવિક આનંદનો આવિર્ભાવ થતો જશે. મા તે સંગસ્ત્વ કર્મણી, તારો સંગ નિષ્ક્રિયતામાં ક્યારેય ન થાવ. અર્જુન, હું કર્મ નહીં કરું એવો નિર્ણય તું ન કરીશ. કર્મ તારે માટેનું એકમાત્ર સાધન છે જેનાથી તું જીવનમાં ઉન્નતિ કરી શકે તેમ છે. તારી પાસે બીજું કોઈ સાધન નથી. ઘણીવાર આપણે એવું વિચારતા હોઈએ છીએ કે ભગવાનને પ્રાર્થના કરવાથી આપણે આપણી જોઈતી વસ્તુ મેળવી શકીશું. એ પણ થઈ શકે. પ્રાર્થના પણ એક કર્મ છે. કર્મ કરવાની સાથે પ્રાર્થના પણ જરૂર કરી શકાય. પણ તદ્દન નિષ્ક્રિયતા સાથે આપણને ક્યારેય સંગ કે પ્રીતિ ન હોવા જોઈએ. આપણો હંમેશા સક્રિય રહેવું જોઈએ. પ્રસાર બુદ્ધિ, વરી કર્મનું પરિણામ પણ ઈશ્વર જ આપતો હોય છે. આથી કર્મનું પરિણામ સ્વીકારતી વખતે આપણામાં એ શ્રદ્ધા પણ છે કે ઈશ્વર કૃપાળુ છે, દયાળુ છે. એ જાણે છે કે આપણે શું જોઈએ છે. તેથી કર્મનું ફળ નક્કી કરવાનું કામ ભગવાનને સોંપીએ. આપણા પ્રયત્નનું શું પરિણામ આવવું જોઈએ તે આપણે નક્કી ન કરવું જોઈએ. ઈશ્વર સર્વજ્ઞ છે. મારી જરૂરિયાતોને એ સારી રીતે જાણે છે. ખરેખર મને પોતાને તો ખબર જ નથી કે મારે માટે શું શ્રેષ્ઠ છે. પેટમાં દુખતું હોય ત્યારે આપણે ડૉક્ટર પાસે જતા હોઈએ છીએ અને ડૉક્ટર કહે તે દવા લેતા હોઈએ છીએ. કઈ દવા લેવી એ આપણે જાતે નક્કી કરતા હોતા નથી. કારણ કે આપણી મર્યાદિત સમજથી નક્કી કરી એ પ્રમાણે ગમે તે દવા લઈએ તો ઉલટું પરિણામ આવવાની બધી સંભાવના હોય છે. આપણને પૂરતી સમજ ન હોય ત્યારે આપણે ડૉક્ટર પર શ્રદ્ધા રાખતા હોઈએ છીએ, આપણને વિશ્વાસ હોય છે કે મારી પીડાનું કારણ હું જાણતો નથી, પણ ડૉક્ટર જાણે છે અને તે એનો ઉપાય પણ કરી શકશે. તેવી રીતે જીવનમાં મારે શું જોઈએ છે, મારી શી મૂંઝવણ છે તેની યોગ્ય સમજ મને નથી, કારણ કે મારી સમજ અત્યંત મર્યાદિત છે, પરંતુ ઈશ્વર સર્વજ્ઞ છે. તેથી મારે માટે શું સારું છે અને શું સારું નથી તેને એ બરાબર જાણે છે. આવી સમજ જે ધરાવે છે તે જ ઈશ્વરમાં શ્રદ્ધા રાખી શકે છે. ડૉક્ટરની દવા હું શ્રદ્ધાપૂર્વક લઉં છું. જીવનમાં બધે જ શ્રદ્ધાની આવશ્યકતા હોય છે. રિક્ષામાં બેસીએ ત્યારે આપણે શ્રદ્ધા રાખતા હોઈએ છીએ કે રિક્ષા ચાલક મને મારા ગંતવ્ય સ્થાને પહોંચાડશે. ઘરમાંથી બહાર નીકળીને રસ્તા પર ચાલતા હોઈએ ત્યારે પણ આપણે કેટલી બધી શ્રદ્ધા રાખીએ છીએ. આટલી બધી રિક્ષાઓ, આટલી સાયકલો, આટલી બસો, ટ્રકો વગેરે વિવિધ વાહનો રસ્તા પર પૂર ઝડપે દોડતા જતા હોય અને છતાં આપણે રસ્તા પર ચાલવાની હિંમત કરી શકીએ છીએ, કારણ કે આપણને ઈશ્વરની કૃપામાં શ્રદ્ધા છે. આપણું હૃદય સતત ધબકતું હોય છે, એ ધબકતું હૃદય એક ધબકારો ચૂકી જાય તો પણ એ નથી ચૂકતું. ઉચ્છવાસ નીકળવાની પાછળ તરત જ શ્વાસ અંદર લેવાય છે, તે પછી અનુગ્રહ. હૃદયના આ ધબકારાને ચાલુ રાખનાર કોણ છે? ઈશ્વરનો અનુગ્રહ. રાત્રે આપણે સૂઈ ગયા તે પછી સવારે આપણને ઉઠાડનાર કોણ છે? ઈશ્વરનો અનુગ્રહ. જાત જાતની વસ્તુઓ આપણે ખાઈએ છીએ તેને પચાવનાર કોણ છે? ઈશ્વરનો અનુગ્રહ. પ્રત્યેક ક્ષણે આપણા પર વરસી રહેલા ઈશ્વરના આ અનુગ્રહની નોંધ લેવાની, તેને સમજવાની જરૂર છે. ઈશ્વર અનુગ્રહ કરે છે એ માનવાની વસ્તુ નથી, એ સમજવાની વસ્તુ છે. શાસ્ત્રો કહે છે કે અનેક દેવતાઓના રૂપમાં ઈશ્વર આપણા દેહમાં નિવાસ કરી રહ્યો છે. અગ્નિ વાણીના દેવતા છે, તેનો અનુગ્રહ હોય ત્યારે બોલી શકાય, આપણે સાંભળી શકીએ છીએ, તે ઈશ્વરનો અનુગ્રહ છે. આપણે ચાવી શકીએ છીએ, તે ઈશ્વરનો અનુગ્રહ છે. આપણે કશું પણ કરી શકીએ છીએ, તે ઈશ્વરના અનુગ્રહને કારણે જ છે. પરંતુ આપણને એ બધાની કાંઈ કિંમત જ નથી. આપણા દેહમાં અનેક ક્રિયાઓ થઈ રહી છે, એ મોટો ચમત્કાર જ છે. આપણું જીવન પણ એક ચમત્કાર છે. સામાન્ય રીતે પહેલાં ન જોયેલી કોઈ ઘટના ઘટે એને આપણે ચમત્કાર માનતા હોઈએ છીએ, પરંતુ સમગ્ર વિશ્વમાં કે આપણા એક શરીરમાં પણ જે કંઈ બની રહ્યું છે તે વાસ્તવમાં ચમત્કાર જ છે. આ વાસ્તવિકતાને જો આપણે સમજી શકીએ તો જીવનમાં ઘટતી નાનામાં નાની ઘટના પણ આપણે માટે આનંદનું સાધન બની જાય, અને તો મોટી વસ્તુની જરૂર પડવાની જ નથી. આપણા જીવનમાં એટલું બધું છે કે તે સર્વનો આનંદ આપણે માણી શકીએ. વાહ, હું બોલી શકું છું, એ કેવી મોટી ઘટના છે. હું ચાલી શકું છું, એ કેવી આનંદની વાત છે. હું જોઈ શકું છું, હું સાંભળી શકું છું, હું સૂંઘી ચાખી સ્પર્શી શકું છું. વાહ ભાઈ વાહ, આ કેવી મજાની વાત છે. આમ આપણા રોજિંદા જીવનની સામાન્ય ક્રિયાઓને આપણે માણી શકીએ છીએ, પરંતુ આપણું માન એને માણવા માટે હાજર હોતું નથી, એ તો ક્યાંય બીજે જ ભમતું હોય છે. આ બતાવે છે કે આપણું મન સ્વસ્થ નથી, આપણું મન વિક્ષિપ્ત છે. મનમાં શેનો વિક્ષેપ છે? કર્મ ફળ મળશે કે નહીં, અથવા ધાર્યું કર્મ ફળ મળશે કે નહીં, તેનો ભગવાન કહે છે કે કર્મ ફળની ચિંતા મને સોંપીને તું તારી પાસે જે છે તેનો આનંદ માણ, યોગ ક્ષેમ વહામ્યહમ, તારા યોગ અને ક્ષેમનું વહન તો હું જ કરું છું, આથી તારે એની ચિંતા કરવાની જરૂર નથી. આપણા જીવન વિશે આપણે જરાક વિચાર કરીએ તો આપણને જણાશે કે અત્યાર સુધી ઈશ્વરે જ આપણું ધ્યાન રાખ્યું છે, હવે એકાએક ઈશ્વર આપણું ધ્યાન રાખવાનું બંધ કરી દેશે એવો ભય રાખવાનું કોઈ કારણ તો છે જ નહીં. આપણે જો એમ માનતા હોઈએ કે આપણે યોગ અને ક્ષેમનું વહન આપણે કરીએ છીએ, તો પણ તે માટેનો પ્રયત્ન કરવાની શક્તિ આપનાર પણ ઈશ્વર જ છે. આપણા પ્રયત્નને કારણે આપણે જે કંઈ પ્રાપ્ત કરીએ તેમાં પણ પ્રયત્નનું બળ આપનાર, તે માટેની તક આપનાર અને છેવટે પ્રયત્નનું ફળ આપનાર તો ઈશ્વર જ છે. આપણને અચાનક કાંઈ મનગમતું મળી જાય તો આપણી જાતને આપણે નસીબદાર માનતા હોઈએ છીએ, પણ આ નસીબ એટલે જ ઈશ્વરનો અનુગ્રહ. મારે કોઈને મળવાની જરૂર હતી અને સામે ચાલીને તે માણસ મળી ગયો. અમુક વ્યક્તિ અમુક પ્રસંગે ન મળે તો સારું એવું આપણે ઈચ્છતા હોઈએ અને ખરેખર આપણે એને મળવામાંથી બચી જઈએ. આવું બધું ચમત્કારિક જણાતું ફળ મળે એ ઈશ્વરનો અનુગ્રહ જ છે. ક્ષણે ક્ષણે જીવનમાં જે કંઈ બને છે તે ઈશ્વરનો અનુગ્રહ છે, અને જીવનમાં જે નથી બનતું તે પણ એનો મહાન અનુગ્રહ જ છે. આપણને જે મળ્યું છે તે ઈશ્વરનો અનુગ્રહ છે, અને જે નથી મળ્યું તે પણ ઈશ્વરનો અનુગ્રહ જ છે. કારણ કે જે નથી મળ્યું તે મળ્યું હોત તો તેનાથી આપણું હિત જ થયું હોત એવું આપણે કહી શકીએ તેમ નથી. આમ કર્મયોગમાં ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિની અત્યંત આવશ્યકતા છે. તે ન હોય તો યોગની ભાવનાથી કર્મ કરવું શક્ય નથી. આથી ભગવદ્ ગીતાની દ્રષ્ટિએ કર્મયોગ અને ભક્તિયોગમાં અંતર નથી. કર્મયોગ એ જ ભક્તિયોગ છે. જીવનમાં આપણે યશ મેળવી શકીએ તે માટે ભગવાને આપણને ઘણી બધી સામગ્રી આપી છે. એ સામગ્રીથી આપણે ઈશ્વરની પ્રસન્નતા માટે કર્મ કરવું જોઈએ. ભગવાન કહે છે, મા તે સંગસ્ત્વ કર્મણી, નિષ્ક્રિયતામાં તને પ્રીતિ ન હોવી જોઈએ. વર્તન ન મેળવવાનું હોય માટે તું કર્મ ન કરે એ બરાબર નથી. કાંઈ મેળવવા માટે નહીં, કર્મ કરવાની તક તને મળી છે માટે તું કર્મ કર. કર્મનું ફળ આપનાર કર્મ ફળ દાતા ઈશ્વર છે. કર્મનું જે કાંઈ ફળ પ્રાપ્ત થાય તે ઈશ્વરે આપેલો પ્રસાદ છે એમ માનીને ફળને સ્વીકારવું જોઈએ. ફળમાં પ્રસાદની ભાવના રાખવી એને પ્રસાદ બુદ્ધિ કહેવામાં આવે છે. કર્મ કરતી વખતે ઈશ્વરને પ્રસન્ન કરવાની, ઈશ્વરને અર્પણ કરવાની ભાવના રાખવી જોઈએ. ઈશ્વરની આજ્ઞાથી આ કર્મ મને પ્રાપ્ત થયું છે, હું ઈશ્વરનો સેવક છું, તેથી ઈશ્વરને પ્રસન્ન કરવા માટે હું આ કર્મ કરું છું. આવી ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મ કરીએ ત્યારે કર્મ કરતી વખતે ઈશ્વરનું ચિંતન મનમાં રહે છે અને કર્મનું ફળ મળે ત્યારે એમાં ઈશ્વરના પ્રસાદની ભાવના છે, તેથી ત્યારે પણ ઈશ્વરનું ચિંતન મનમાં રહે છે. ઈશ્વરાર્પણ બુદ્ધિ તો કદાચ પ્રયત્નથી આપણે જાળવી શકીએ, અને પ્રસાદ બુદ્ધિ પણ અનુકૂળ ફળ મળે ત્યાં સુધી જાળવવામાં ખાસ મુશ્કેલી હોતી નથી. પરંતુ અણગમતું ફળ આવી પડે, પરીક્ષા આપવા જવાના સમયે જ માથું દુખે, એકના એક દીકરાનું અવસાન થાય, કેન્સર જેવા અસાધ્ય ગણાતા રોગનું નિદાન જાહેર થાય, તો એને પ્રસાદ કેવી રીતે કહેવાય? હા, વાત સાચી છે કે દેખીતી રીતે જે અણગમતું હોય તે ફળમાં આપણને આ ઈશ્વરનો પ્રસાદ છે એવી પ્રસાદ બુદ્ધિ ન જન્મે, પરંતુ આ જે મળ્યું છે તે આપણે માટે હિતાવહ નથી અને આના કરતાં બીજું આપણા માટે વધુ હિતાવહ હોત તે આપણે સી રીતે નક્કી કરી શકીએ? શક્ય છે કે સૂરનો ઘાસ સોયથી સર્યો એ ન્યાયે નાની મુશ્કેલીએ આવીને આપણને મોટી ઘાતથી ઉગાર્યા પણ હોય, જે થઈ રહ્યું છે તેના વિશે ફરિયાદ કરીએ છીએ ત્યારે જે નથી થયું તે થયું હોત તો તે આપણા હિતમાં જ હોત એની સી ખાતરી? આપણે માટે શું હિતકર છે અને શું અહિતકર છે એ નક્કી કરવા જેટલું જ્ઞાન પણ આપણી પાસે ક્યાં છે? આપણું ગમતું કે આપણું ધાર્યું ન કરીને ઈશ્વર આપણને અન્યાય કરી રહ્યો છે કે આપણા પ્રત્યે વિશેષ પક્ષપાત દાખવી રહ્યો છે એ આપણે જાણતા નથી. અત્યારે જે ઘટના ઘટી છે તેની 5-25 વર્ષ પછી સી અસર થશે તે આપણે જાણતા નથી. આપણા માત્ર વર્તમાનિક સંકુચિત દ્રષ્ટિ બિંદુથી જ આપણે તો કહીએ છીએ કે આ ખોટું થયું છે. આ વિષયમાં એક રાજા અને તેના પ્રધાનની કથા જાણીતી છે. એક રાજાના પ્રધાને એવી ટેવ હતી કે કોઈ પણ ઘટના બને ત્યારે ઈશ્વર જે કરે છે તે સારા માટે એવું તે બોલે. એકવાર એવું થયું કે રાજા તેના નાના દીકરા માટે ચપ્પુથી શેરડી છોલતો હતો ત્યારે શેરડી છોલવા માટે જરા જોરથી ચપ્પુ ચલાવ્યું તેમાં તેની આંગળી કપાઈ ગઈ. પ્રધાન ત્યાં હાજર હતો. તેની ટેવ પ્રમાણે એ બોલી ગયો કે ઈશ્વર જે કરે તે સારા માટે. રાજા તો આ સાંભળીને ગુસ્સે થઈ ગયો, મારી આંગળી કપાઈ ગઈ અને તને એમાં સારું દેખાય છે? આમ કહીને રાજાએ તો પ્રધાનને કેદખાનામાં પુરાવી દીધો. પ્રધાને તો ત્યારે પણ કહ્યું ઈશ્વર જે કરે તે સારા માટે. થોડા દિવસ પછી રાજા પોતાના કેટલાક ચુનંદા સૈનિકોને લઈને શિકાર ખેલવા માટે નીકળ્યો. જંગલમાં શિકાર કરતા કરતા થોડે દૂર એક હરણ રાજાની નજરે પડ્યું. રાજાએ હરણનો પીછો કર્યો. હરણ અત્યંત વેગથી ભાગી રહ્યું હતું અને રાજા તેનો પોતાના પવનવેગી ઘોડાને દોડાવીને પીછો કરી રહ્યો હતો. આમ હરણની પાછળ પડવામાં રાજા જંગલમાં બહુ દૂર નીકળી ગયો અને તેનો કાફલો પાછળ રહી ગયો. પણ હરણ તો હાથમાં ન આવ્યું અને ગાઢ જંગલમાં રાજા એકલો પડી ગયો. થાકી હારીને છેવટે તે એક ઝાડ નીચે થાક ખાવા બેઠો. જરાક આડો પડ્યો અને જોત જોતામાં તો ઊંઘી ગયો. થોડી વાર પછી આસપાસ બહુ કોલાહલ સંભળાયો ત્યારે રાજા જાગ્યો. તેણે જોયું કે જંગલના આદિવાસીઓએ તેને ઘેરી લીધો હતો. રાજાને કેદ કરીને આદિવાસીઓ દૂર પોતાના ગામમાં લઈ ગયા. ત્યાં એક મોટો હવન ચાલી રહ્યો હતો. તેમાં 32 લક્ષણવાળા પુરુષનો બલિ આપવાનો હતો. રાજા બધી રીતે સુંદર દેખાતો હતો તેથી આ લોકો તેને બલિ માટે પકડી લાવ્યા હતા. બીજે દિવસે સવારે સ્નાન કરાવીને સારી રીતે સજાવીને રાજાને યજ્ઞની વેદી પાસે લાવવામાં આવ્યો અને મંત્રોચ્ચાર સાથે રાજાનો બલિ આપવા માટે પંડિતજીએ ખડગ ઉગામ્યો. ત્યાં જ એમની નજર રાજાની આંગળી ઉપર પડી. ખડગ હવામાં અદ્ધર રહી ગયો. પંડિતજીએ કહ્યું કે રાજાની આંગળી કપાયેલી છે, તેથી બલિ માટે એ યોગ્ય નથી. આથી રાજાને છોડી મૂકવામાં આવ્યો. થોડા દિવસે શોધતો શોધતો રાજા પોતાના નગરમાં પાછો આવી ગયો. દરબાર ભરીને રાજાએ વિગતવાર પોતાની કથા સભામાં કહી સંભળાવી. પોતાના પ્રધાનને કારાવાસમાંથી બોલાવી મંગાવ્યો અને સ્વીકાર્યું કે મારી આંગળી કપાઈ એ ખરેખર ઈશ્વરે સારું જ કર્યું, જેથી મારો બલિ અપાતો રહી ગયો. પરંતુ તારે જેલમાં જવું પડ્યું, એમાં શું સારું થયું એની મને સમજ ન પડી. મહારાજ, મને આપે કારાવાસમાં ન નાખ્યો હોત તો જંગલમાં હું આપની સાથે જ હોત. આદિવાસીઓ આપની સાથે મને પણ પકડી ગયા હોત અને આપની આંગળી કપાયેલી જોઈને આદિવાસીઓએ આપને છોડી મૂક્યા તો પછી બલિ આપવા માટે મને જ પસંદ કર્યો હોત. આથી આપની આંગળી કપાઈ તે પણ સારું થયું અને મને કારાવાસમાં પૂરવામાં આવ્યો તે પણ સારું જ થયું. પ્રધાનનો ખુલાસો સાંભળીને રાજા ખુશ થઈ ગયો. એણે અને દરબારના બધા સભાસદોએ પણ સ્વીકાર્યું કે ઈશ્વર જે કરે છે તે સારા માટે કરે છે. જો કે જીવનમાં ઘટતી બધી ઘટનાઓને આનંદથી અપનાવવી એ કોઈ સરળ વસ્તુ નથી. આથી આપણે એને ઈશ્વરના પ્રસાદ તરીકે સ્વીકારવાની વાત કરી. આવી પ્રસાદ બુદ્ધિ કંઈ રાતોરાત આવી જતી હોતી નથી. પણ જો આપણે જીવનનું સત્ય સમજતા હોઈએ કે ઈશ્વર જગતનો સર્જક છે, એ જગતનો નિયંતા છે, એ ન્યાયકારી છે, એ સર્વનો હિતચિંતક છે, તો પ્રસાદ બુદ્ધિ કેળવવાનું અશક્ય નથી. જો કે જીવનમાં અણગમતી પરિસ્થિતિ કે દુઃખ આવે તેને હરી ઈચ્છા એમ કહીને સ્વીકારી લેવી, કોઈ પણ પ્રકારના સંજોગોનો સામનો ન કરવો અને નિષ્ક્રિય રહેવું એનું નામ પ્રસાદ બુદ્ધિ નથી. હાથ જોડીને બેસી રહેવું, કોઈ પ્રકારનો પ્રતિકાર ન કરવો એવો પ્રસાદ બુદ્ધિનો અર્થ નથી. પરિસ્થિતિઓ આવ્યા જ કરે અને તે વિપરીત હોય તોય આપણે કશું ન કરીએ એવું પ્રસાદ બુદ્ધિમાં જરૂરી નથી. ભગવાન પરિસ્થિતિ સર્જે છે અને ઈચ્છે પણ છે કે આ પરિસ્થિતિમાં પણ આપણે આપણું કર્તવ્ય બજાવીએ. પરિસ્થિતિ વિપરીત જણાય તો તેને બદલવાનો પ્રયત્ન કરવામાં પણ કશું ખોટું નથી. પ્રયત્ન કરવો જ જોઈએ, પણ પૂરતો પ્રયત્ન કર્યા પછી જે ફળ મળે તેનો સહર્ષ સ્વીકાર કરવો એ પ્રસાદ બુદ્ધિ છે. આમ ઈશ્વરને પ્રસન્ન કરવાના હેતુથી કર્મ ઈશ્વરને સમર્પણ કરીએ અને પ્રસાદ તરીકે કર્મ ફળનો સ્વીકાર કરીએ, આ રીતે સતત ઈશ્વર સાથે વ્યવહાર કરીએ એનું નામ છે કર્મયોગ. ભગવાન કહે છે, અર્જુન તું યોગમાં નિષ્ઠ રહીને કર્મ કર. કર્મ કરતી વખતે યોગ બુદ્ધિ અર્થાત ઈશ્વરાર્પણ બુદ્ધિનું સેવન કર. તારા કર્મો દ્વારા ઈશ્વરને પ્રસન્ન કરવાની ભાવના રાખ. અહંકારને પ્રસન્ન કરવો કે ઈશ્વરને એવો પ્રશ્ન ઉપસ્થિત થાય તો તું ઈશ્વરનો પક્ષ લેજે. એમ કરવામાં તારે તારા અહંકારનો રાગ દ્વેષનો આગ્રહનો ત્યાગ કરવાની જરૂર પડશે જ, અને તેમ કરતાં અંતઃકરણ શુદ્ધ થતું જ હશે. અહંકારનો પક્ષ ન લેવો એટલે શું? યોગની બીજી વ્યાખ્યા આપતા ભગવાન કહે છે, યોગસ્થ કુરુ કર્માણિ સંગમ ત્યક્ત્વા ધનંજયઃ સિદ્ધૈ સિદ્ધ્યો સમો ભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. યોગમાં સ્થિર બની કર્મ ફળમાં આસક્તિ છોડીને અર્થાત સિદ્ધિ અને અસિદ્ધિમાં સફળતા અને નિષ્ફળતામાં સમાન દ્રષ્ટિ રાખીને કર્મ કર. સમત્વ સમાન દ્રષ્ટિ જ યોગ કહેવાય છે. અહંકારનો પક્ષ ન લેવો એટલે કર્મ ફળમાં આસક્તિ ન રાખવી. સિદ્ધિ અને અસિદ્ધિ, સફળતા અને નિષ્ફળતા એ બંનેને સમાન ભાવે જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. સફળતા મળે તો એ ઈશ્વરનો પ્રસાદ છે અને નિષ્ફળતા મળે તો એ પણ ઈશ્વરનો પ્રસાદ છે. સફળતા અને નિષ્ફળતા એ તો અહંકારે ઊભી કરેલી કલ્પનાઓ છે, જેનાથી પોતાને પોષણ મળે એવી સંપત્તિ, માન, પ્રતિષ્ઠા, સત્તા વગેરે ભૌતિક સિદ્ધિઓની પ્રાપ્તિને અહંકાર સફળતા માને છે. અને તેમાંનું કંઈ ન મળે કે મેળવેલું ગુમાવવું પડે તો તેને નિષ્ફળતા એવું નામ અહંકાર આપે છે. પણ સફળતા અને નિષ્ફળતાને માપવાનું આ સાચું ધોરણ નથી. સાચી સફળતા તો ઈશ્વરની કૃપા અને અંતઃકરણની શુદ્ધિના રૂપમાં મળનારી આધ્યાત્મિક સિદ્ધિને કહેવી જોઈએ. આ દ્રષ્ટિએ જોવા જઈએ તો કર્મયોગી ક્યારેય નિષ્ફળ થતો નથી. ઈશ્વરને પ્રસન્ન કરવાની ભાવનાથી કરવામાં આવેલું કર્મ જરૂર ઈશ્વરનો અનુગ્રહ અને તે દ્વારા અંતઃકરણની શુદ્ધિરૂપી સફળતાને લઈ આવશે. આવી સિદ્ધિ માટે પણ યાચના કરવાની જરૂર નથી. કર્મ કરીને તું ઈશ્વરને સમર્પિત કરી દે, ફળનો નિશ્ચય તું ઈશ્વરને કરવા દે. એમ કરવાથી અનુકૂળ અને પ્રતિકૂળ સર્વ પરિસ્થિતિમાં તું સ્વસ્થતા રાખી શકીશ. દરેક પરિસ્થિતિ કોઈને કોઈ કર્મનું જ ફળ હોય છે અને તે પ્રત્યે ઈશ્વરના પ્રસાદની, ઈશ્વરના અનુગ્રહની ભાવના હશે તો ચિત્ત હર્ષ અને શોકના, રાગ અને દ્વેષના આવેગોથી મુક્ત રહેશે. દરેક પરિસ્થિતિનું સ્વસ્થતાથી, નિષ્પક્ષતાથી, નિરપેક્ષતાથી મૂલ્યાંકન થશે અને તેથી તેમાં યોગ્ય પ્રતિભાવ દાખવી શકાશે. આમ પ્રસાદ બુદ્ધિ ધરાવનારનું ચિત્ત સમતા જાળવી શકે છે. ચિત્તની આ સમતાને યોગ કહે છે. આ રીતે યોગની બે વ્યાખ્યાઓ અથવા તો તેના બે પાસાની વ્યાખ્યાઓ આપવામાં આવી. કર્મ કરતી વખતે યોગસ્થ અર્થાત નિષ્કામ ભાવના કે ઈશ્વર અર્પણ બુદ્ધિમાં સ્થિતિને અને કર્મફળનો સ્વીકાર કરતી વખતે સમત્વ અર્થાત પ્રસાદ બુદ્ધિને યોગ કહે છે.